namo arihantanam namo siddhanam namo ayariyanam namo vajjayanam namo doveshavritanam sinakumanameka nitaraga namo priyoga samaye 5 minute jaldi se aapne tindi ka arun gathao no paath kare aapke paas aapko gujarati padhna hai aaya hai teesri gali thi teesri gali ki gathao ka paath kare
kitna pasand aayega
हाँ पहली गाथा सीधी डालनी पहली गाथा पेज नंबर 55 आत्म को हित है सुख तो सुख आकुलता बिन कहिए आकुलता शिव मानी न काटे शिव मंगला जो चाहिए सम्यक दर्शन ज्ञान चरण शिव मग तो दिल दर्शारो जो प्यार स्वरूप कारण सो व्यवहारो पर द्रव्यन के भिन्न आप में स्वरा
Yeah. को ध्यान निरंतर जो नित्य आनंद पूजे चेतन का दिन तो जीव है पंच वेद काके उदगल पंच वर नरस सब पूजा के खुद गल को चलन सहारी ज्ञान ज्ञान रूपी बिन बिन मूर्ति सकल द्रव को बात जात में
प्रभु का को जाए जा
चित को मन ठानी। गुरु देव पुरुष सेवक की नहीं प्रचंड उठरे, जिन मुनि जिन सुत बिन गुरुराई, तिन्हें नमन करे। गुण सहित तुझे सम्यक दर्श सके,
બરાબર એમાં બધા ગુણસ્થાન પ્રમાણે આપણે બધા સ્ટેજીસ જોઈ લીધા, અંતરાત્મા માં જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ એ પણ આપણે જોયા બરાબર. ચલો આગળ, પછી આગળ શું વાત આવી? અજીવ માં કોની વાત આવી? હા, જીવ સિવાયના બાકીના પાંચ દ્રવ્ય એટલે પૂજલ ધર્મ અધર્મ આકાશ ને કા, એમાં પછી દરેક ના ગુણો સમજાવ્યા કે પૂજલ માં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, ધર્મ માં ગતિ હેતુ તો, અધર્મ માં સ્થિતિ હેતુ તો. આવ્યું ને હમણાં આપણે વાંચ્યું તો, આ વાંચવાનું પર્પઝ જ એ હતું કે થોડું રિવિઝન થાય. જયારે વાંચ્યો તો ત્યારે સમજાય છે કે નહીં? જયારે ગાથાઓ વાંચીએ છીએ ત્યારે અર્થ પાછળ ધ્યાનમાં ખ્યાલ આવી જાય છે. બહુ ઈઝી ગાથાઓ છે. ચલો એનાથી આગળ અજીવ થઈ ગયું પછી આશ્રવ માં શું વાત આવી? આશ્રવ બંધ સંબંધ નિદ્રા બધા એક સાથે લઈ લીધા ને, એમાં શું વાત આવી? એક પેલું બોટ નું એક્ઝામ્પલ આવ્યું કે બોટ માં પાણી ભરાય છે, પછી એને તમે પેલા હોલ બંધ કરો, પાણી બહાર કાઢો અને કમ્પ્લીટ કરો. એ રીતે સાત તત્વો ને એનાલોજી થી સમજાય. એના સિવાય પણ શું કીધું કે દરેક દોષ નું કારણ જે આત્મ કો દુઃખ કારણ, આ જ આત્મા ને દુઃખ નું કારણ છે. આ એટલે શું? પેલું બોટ માં પાણી ભરાય છે, હા એ બોટ નું તો ખાલી એક્ઝામ્પલ છે. પણ જીવ જેવી રીતના પોતાના ભાવમાં રાગ દ્વેષાથી ભાવ કરે છે એ જ આત્માને દુઃખ નું કારણ છે. અને એની સામે સુખ નું કારણ શું છે? હા વેરી ગુડ, સંવર. અને એમાં આગળ જઈને સંવર મિત્રા ને મોક્ષ, એટલે સકલ કર્મ થી રહિત અવસ્થા કે જ્યાં જીવ ને કોઈ વિભાવ જ ન થાય, પોતાના આત્મામાં અનંત કાળ સુધી શાંતિથી રહે, એ સંપૂર્ણ સુખ ની અવસ્થા છે. આ તો ક્રક્સ ઓફ ફિલોસોફી છે. આટલું તો વાત આપણી થઈ હોય સાત તત્વ. એના પછી હવે એમ સમજાવે છે કે જે જીવ આવું સાત તત્વ ને જાણે છે એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. તો એ સમ્યક દ્રષ્ટિ જીવ ને કેવા કેવા ગુણો હોય છે અને કેવા દોષો નથી હોતા, સમજાય છે? કેટલા ગુણો હોય છે અને કેટલા દોષો નથી હોતા? 25 પ્રકારના દોષ નથી હોતા અને સામે 8 ગુણ અથવા તો 8 અંગો પ્રગટ થાય છે. ચલો 25 માં મેઇન કેટેગરી કઈ છે? કોને યાદ છે? 8 પ્રકારના મદ, 3 મૂર્તા, 6 અનાયકન અને 8 પ્રકારના શંકાધી દોષો. એટલે 8 શંકાધી દોષો છે, એનાથી ઓપોઝિટ 8 પ્રકારના ગુણો પ્રગટ થાય છે. કોઈને નામ આવડે છે? એક એક ઓર્ડર વાઇઝ 8 ગુણ કયા છે? ચલો એ તો બધાને આવડવા જોઈએ ને, 8 અંગના નામ તો આવડવા જોઈએ. સૌથી પહેલું નિષ્કામ છે, પછી બીજું નિકામ છે, ત્રીજું નિર્વી ચિકિત્સા, ચોથું અમૂળ દ્રષ્ટિ, પાંચમું ઉપગ્રહણ અથવા ઉપગ્રહણ, છઠ્ઠું, સાતમું વાત્સલ્ય અને આઠમું પ્રભાવ. બરાબર, આ 8 પ્રકારના ગુણો પ્રગટ છે. આ 3 ક્લાસમાં રાહુલભાઈ બહુ ડિટેલ માં વાત કરેલી છે. એનાથી ઓપોઝિટ 8 દોષો કયા છે? નિશંકિત ની ઓપોઝિટ શંકા થવી, એટલે કે આ સાચે આમાં સુખ હશે કે નહીં હોય એવો ડાઉટ થવો. પછી સેકન્ડ ની ઓપોઝિટમાં કાંક્ષા કરવી કે હું આ પૂજા આદિ કરું છું એનાથી સારા પુણ્ય બંધાય અને મને જરાક એક સારી ગાડી મળી જાય ભગવાન તો મજા આવી જાય. આવું ધર્મના ફળમાં બહારના સુખોની કાંક્ષા કરવી. ત્રીજું બી ચિકિત્સા, જો કોઈને જોવા હોય તો ક્યાં છે એ બધા 8 નું નામો. પેજ નંબર 81 તેરમી ગાથા છે ને એની ઉપર ઉપરના પેરેગ્રાફમાં. ત્રીજું છે વી ચિકિત્સા. વી ચિકિત્સા એટલે કે કોઈ પણ ધર્મી કે મુનિરાજ કે આવી હોય તો એમના અંગો ગંદા જોઈને એના પર ઘૃણા થવી, દોષ જોઈએ ને તો ઘૃણા થવી, એટલે ઘૃણા થવી એટલે શું? મેઇનલી દ્રષ્ટિ બહારના ઓલા પર્સ્પેક્ટિવ પર હોવી, અંદર આત્માના ભાવો પર ન હોય, સમજાય છે? સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ આત્મા ઉપર છે, એને તો બધા ખાલી જીવ દેખાય છે, બધા જ ભગવાન દેખાય છે, સમજાય છે? વેરેઝ જે મિથ્યા દ્રષ્ટિ છે એ ભેદભાવ કરે છે કે આ તો લેડીઝ છે, આ જેન્ટ્સ છે, આ તો ઓકે છે, આ બધા બહુ સુખી છે, એવી રીતના ભેદભાવ કરે છે. ચોથું અમૂળ દ્રષ્ટિ ની ઓપોઝિટમાં મૂળ દ્રષ્ટિ, એટલે કે જીનેન્દ્ર ભગવાને જે સાત તત્વો નું સ્વરૂપ કહ્યું છે, જે દ્રવ્ય ગુણ પર્યાય આદિ કીધું છે, એ મૂળ તત્વોમાં શંકા અથવા ક્લેરિટી ન હોવી, અનક્લેરિટી હોવી, કોઈ આપણને પૂછે ભાઈ મોક્ષ માર્ગ નું સ્વરૂપ શું છે, કેવી રીતના થવાય મોક્ષ માર્ગ, મોક્ષ એટલે સમ્યક દર્શન આદિ કેવી રીતના પ્રાપ્ત કરાય, તો આપણે કોઈને કહી શકીએ કે ન કહી શકીએ, પણ આપણા માઇન્ડમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાથ હોવો એને કહેવાય અમૂઢ દ્રષ્ટિ. એનાથી ઓપોઝિટ જે આપણા જેવા મિથ્યા દ્રષ્ટિ છે એની ક્લેરિટી નથી, એટલે કહેવાય મૂઢ દ્રષ્ટિ. બરાબર. આગળ પછી ઉપગુવન ની સામે અનુપગુવન. ઉપગુવન માં શું કરતા હતા કે બીજાના દોષો ઢાંકતા હતા અને પોતામાં કઈ બહુ બ્રેગિંગ નહોતા કરતા, પોતાની બઢાઈ ચઢાઈ નહોતા કરતા. વર્સિસ આ મિથ્યા દ્રષ્ટિ જેવું તો પોતાના જ ભાઈ હું તો આમ છું હું તેમ છું અને સામે વાળાના દોષ જાહેર કરે છે. છઠ્ઠું અસ્થિતિકરણ. અસ્થિતિકરણ એટલે ઓલામાં કેવું હતું કે જીન માર્ગથી કોઈ દૂર થતું હોય તો એને પાછું જીન માર્ગમાં સ્થિત કરે, એને બહાર ભટકતા હોય તો એને અંદર લઈ આવે, વેરેજ આમાં એવું કઈ કરતા નથી. હવે બસ એટલું કે જીન માર્ગમાં એને સ્થિત કરતા નથી. આગળ અવાત્સલ્ય. વાત્સલ્ય એટલે અવાત્સલ્ય. સમ્યક દ્રષ્ટિ જીવને કેવું વાત્સલ્ય હોય કે કોઈ પણ અંજાણ હોય ને, આપણને હવે આ તો મુંબઈ શહેરમાં છીએ એટલે, પણ બાકી તમે ગામડાઓમાં હજી પણ જાઓ ને તો કોઈને ખબર પડે ને કે કોઈ જૈન મુમુક્ષુ બહારથી આવ્યા છે તો આવો આવો મારા ઘરે, આવો મારા ઘરે જમો, તમે આરામ આરામ કરો. હવે એવી રીતના આપણને હજી પણ ઇન્વાઇટ કરે. આપણા પુરાણોમાં તો એવી રીતના લખ્યું હોય કે ક્યારે પણ કોઈ પુરાણ વાંચ્યો ને તો આ પર્ટિક્યુલર સાધર્મી હતો એ અહીંથી ગયો, પછી આમ ચાલતા ચાલતા વચમાં આ ગામ આવ્યું, એમાં આ ગામમાં આ શેઠના ઘરે રહી ગયો, તો મહિનાઓ સુધી રહી ગયા કોઈના ઘરે. એવી રીતના પહેલા ત્યારે કેટલું વાત્સલ્ય હતું એકબીજા. એટલે વાત્સલ્ય એટલે શું કે સાધર્મી પ્રત્યે એવી જ લાગણી હોવી, અને અવાત્સલ્ય એટલે હવે આપણી એટલી ફાસ્ટ પેસ લાઈફ થઈ ગઈ છે કે વી આર કન્સિડર પ્રેક્ટિકલ, કે આપણને ટાઈમ જ નથી કોઈ વ્યક્તિ. પહેલા સહજ હતું, હવે એવું નથી. અને અપ્રભાવ. સમ્યક દ્રષ્ટિ જીવ તો કેવી રીતના જૈન ધર્મ ની વધારે ને વધારે પ્રભાવ ના થાય, પ્રભાવ ના એટલે આપણને સાકર નું પડીકું મળે છે એ નહીં, આપણને ઓલું સાકર નું એ પડીકું મળે છે એ નહીં. એ તો આપણને કોઈ જીવ ને ભાવ થાય કે હું મારા તરફ થી બધાને કઈ આપું ને આપણે એ પ્રતીક રૂપે આપીએ છીએ. હા, એ વ્યવહાર તરીકે પ્રતીક રૂપે આપણે આપીએ છીએ. બાકી પ્રભાવના એ સાકર નું પડીકું નથી. પ્રભાવના એટલે તો કેવી રીતના જૈન ધર્મ ની પ્રભાવના થાય, કાં તો પુસ્તક છપાવવાથી, કાં કોઈને સમજાવવાથી, કાં તો કોઈને બીજાને, હા કોઈ પણ રીતે કોઈને કઈક. હવે એને સપોઝ ગળેલું પાણી નો મળતું હોય તો એને ગળનું આદિ ભેટ આપવાથી, એને તેની જરૂરત છે એ પ્રમાણે એનો ધર્મ થતો વધારે થાય એ વિશે પ્રભાવના છે. મુખ્ય તો જ્ઞાન ની પ્રભાવના. બરાબર છે. એની વર્સિસ જે મિથ્યા દ્રષ્ટિ જે હોય ને અપ્રભાવ, એને અંદર જેવો કઈ ઇન્ટરેસ્ટ જ ન હોય છે ભાઈ વધારે કઈ. ચલો આ તો આપણે શંકા આદિ આઠ દોષ જોઈ લીધા. હવે આપણે આગળ વધીએ. હવે આજથી આપણે આઠ પ્રકારના મધ ના દોષ છે એ આપણે જોઈએ છે. ચલો કોઈને કહો મધ એટલે શું, પેલા આપકો પતા મધ ક્યાં હોતા હે, સુના મધ નામ કા શબ્દ. હા, મધ મતલબ અભિમાન, ઈગો. અગર મેરે પાસ કુછ જ્યાદા બઢિયા હૈ તો મુજે અભિમાન હોતા હે, એને કહેવાય મધ. તો આપણે સૌથી પહેલા તો આપણને બધાને મનુષ્ય છે એનું જ અભિમાન છે, કે આપણી આજુબાજુ જે હવે બધા પ્રાણીઓ છે એને આપણે હીન કન્સિડર કરીએ છીએ કે નહીં. તો આમાં તો આઠ જ એક્ઝામ્પલ આપ્યા છે, પણ એ આઠ ખાલી આઠ ને લિમિટેડ નથી, એ આઠ માં તો સમજાવવા માટે છે, પણ બાકી બધા આપણે સમજી લેવા. બરાબર. જો ફરીથી ગાથા વાંચીએ છે, તેરમી ગાથા પેજ 81. પિતા ભૂપવા માતુલ નૃપ જો હોયન મદ, હોયન તો મદ જાને, મદન રૂપ કો મદન જ્ઞાન કો, ઘન બલ કો મદ બાને.
तप को मदन मदन प्रभु ताको जगाने मददारे तो यही दोष वसु समित को मदने।
जो पहला गाथा नो अर्थ जोई है पिता एटले के फादर, भूप भूप एटले राजा, भूप एटले राजा, वा वा एटले और, मातृ एटले के मदर, मदर नी साइड थी फादर, नृप नृप एटले अगेन राजा। के जो फादर नी साइड थी कोई राजा होय अथवा मदर नी साइड थी कोई राजा हो, जेवी रीते आपणे ત્યારે રાજા ને બધું એવું હતું, હવે આજે પાવરફુલ પર્સન ગણી લો ને, પોલિટિકલ પર્સન કે કોઈ પણ પાવરફુલ પર્સન, કે આપણા ફાધર ના અંકલ કે ફાધર ના પપ્પા દાદાજી કે કોઈ પણ, તો આપણે એમ ઈગો દે મારા તો આ આમ છે, આપકો પતા મેં કિસકા લડકા હું, એમ જગ્યા ડાયલોગ જનરલી આવે ને, આ જ ને એક જાતનું આપણને મદ છે, ઈગો છે, કા તો ફાધર ની સાઈડ થી કમ મધર ની સાઈડ થી વિચેવર થાય બરાબર। આગળ હોય ને તો મદ ઠાને, મતલબ કે આવું કોઈ હોય તો પણ એમને મદ ના હોય, તમને દ્રષ્ટિ જીવ ને આવું મદ ના હોય। આગળ મદન રૂપ કો, બહુ સુંદર હોય જેને બહુ બ્યુટીફુલ હોય એને રૂપ નું મદ છે, તમને દ્રષ્ટિ જીવ ને એવું પણ મદ ના હોય। મદન જ્ઞાન કો, પોતે બહુ ઇન્ટેલિજન્ટ હોય અથવા જ્ઞાન ની તાકાત બહુ વધારે હોય, અથવા તો ધન બલ કો મદ ભાને, ધન નું બલ અથવા શારીરિક બળ નું બલ, સમજાય છે। આગળ તપ કો મદ, ન મદ જુ પ્રભુ તાકો, એટલે બહુ તપ કર્યું હોય કોઈ જાત નું, આપણે આઠ ઉપવાસ કરી નાખીએ તો આપણે તો જાણે વી આર ઓન ક્લાઉડ નાઇન એવી રહીએ, આ તપ નું મદ પણ તમને દ્રષ્ટિને ન હોય, અને મદ જુ પ્રભુતા, પ્રભુતા એટલે પોતે કોઈ પાવરફુલ પોઝિશન પર હોય, જેવી રીતે અહીંયા જો એક જજ નું એક્ઝામ્પલ આપ્યું છે, પણ એવી રીતના નહીં, કોઈ પણ આપણે આપણા સપોઝ મંદિરના ટ્રસ્ટી હોય અથવા તો પૂજારી હોય, આપણે હવે પૂજારી ઇન જનરલ કન્સિડર વેરી, આ છોકરાઓ કાકી દીધા એક છે, પણ પહેલાના જમાનામાં પૂજારી એટલે જે સૌથી ભગવાનની નજીક છે પૂજારી, એવી રીતના હોય ખબર ને, પૂજારી થવા માટે પહેલા બહુ તમને બહુ શીખવું પડતું હતું, કેવી રીતના ઓલું બધું ચોખાને આજે ધોવાનું, કેવી રીતના બધું સુંદર રાખવાનું, પહેલાના જમાનામાં જરાક એવું જે પ્યુરિટાન્સ છે ને, જે બહુ આમ એકદમ પ્રોપર કરવાવાળા લોકો એ જ પૂજારી થઈ શકે, હવે આજકાલ જરાક બાપડે બધા બિઝી હોય એટલે છોકરાઓ નાખી દઈએ, તો એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ કરે એની, તો પૂર્ણતાને ધારી રાખે એ પૂજા, ચાલો એનું આગળ વધે, એટલે જેને આવી પોતાની પ્રભુતાનો પણ ઈગો ન હોય, મદ ન હોય, એવા જીવ સમ્યક દ્રષ્ટિ હોય છે, તો આ સમ્યક દ્રષ્ટિ જીવને આઠ પ્રકારના મદ નથી હોતા તો શું કરે છે, એ કરે ન તો નિજ જાણે, પોતાને બસ જાણે છે, પોતાને આત્મા તરીકે જાણે છે, જેવી રીતના વિશ્વમાં દરેક જીવ જીવ છે તો હું પણ એક જીવ છું, જેવી રીતના ભગવાન એક જીવ છે એવી રીતના હું પણ, તો એમને સમાનતાનો ભાવ એમાં આવે, એટલે એમને કોઈ પણ વસ્તુનો ઈગો, આમ ઈગો ક્યારે હોય કે જયારે કાં તો હું બહુ મોટો હોઉં તો ઈગો, ઓર ઇન્ફિરિયોરિટીનો પણ ઈગો હોઈ શકે, જેવી રીતના આપણે માન કશાય કહીએ ને, ક્રોધ માન માયાલોભમાં માન કશાય હોય ને, તો માન કશાય કાં તો સુપિરિયોરિટી નો હોય અથવા ઇન્ફિરિયોરિટી નો હોય, કોઈને એમ લાગે ને અરે આ તમને લોકોને તો બહુ ખબર છે, મને તો કઈ નથી આવડતું, હું તો આજે હું તો અને મને તો નથી આવડતું, ધ પર્સન કન્સિડર હિમસેલ્ફ ઇન્ફિરિયર, અને ઇન્ફિરિયર પણ એક માન કશાય નું જ ટાઈપ છે, એટલે એ પણ એક મદ છે, સમજાય છે। જે સમ્યક દ્રષ્ટિ જીવને દરેક જીવમાં જીવ તરીકે જોવાથી એમને ક્ષમતાનો ભાવ જે આવે છે, એ ક્ષમતાનો ભાવ જ ખરેખરું વિતરાગતા છે, રાગ દ્વેષનો અભાવ, એ વિતરાગતાને કારણે એમને કોઈ મદ હોતા નથી, કેમ કે બધું જયારે સિમિલર દેખાય તો એમાં ક્યાં ઉપર છે, સમજાય છે ને, ઉપર નીચે હોય તો એમ લાગે કે ના આ પર્સન સુપીરિયર છે, હું ઇન્ફિરિયર. હાલો, અને જો મધ ધારે તો યહી દોષ વસુ સમકિત કો મલ થાને. જો સમ્યક દ્રષ્ટિ જીવ આવા મધને ધારણ કરે છે તો આ જ આઠ દોષો એમના સમ્યક્તોમાં મલ ઉત્પન્ન કરે છે. મલ એટલે કે ઇમ્પ્યોરિટી. સમ્યક દ્રષ્ટિને આ આઠ દોષો ઇમ્પ્યોરિટી ઉત્પન્ન કરે છે. સમજાય છે? ચાલો આપણે ભાવાર્થ, આપણે એક વખત પિક્ચર પણ જોઈ લઈએ જેમાં પિતૃ મધ એમાં રાજા દેખાયેલો છે, માતૃ મધ માં પણ રાજા દેખાયેલો છે, એમાં રાજાની વાત થઈ ને. રૂપ મધ એક બહુ રૂપાળો છોકરો દેખાયેલો છે. જ્ઞાન મધ તો અહીંયા એક પંડિત દેખાયેલા છે, પણ ઇન જનરલ કોઈને બહુ સુપીરિયર જ્ઞાન હોય તો. ધન મધ તો એક શેઠ દેખાયેલો છે. બલ મધ તો બોડી બિલ્ડર દેખાયેલો છે. તપ મધ માં એક કઈ તપસ્વી જેવું કઈ દેખાયેલું છે, આમ જટા બટા ધારીને. હવે એક્ઝામ્પલ કેવી રીતના આપ્યા છે કે ત્યારના જમાનામાં વધારે પોપ્યુલર હોય એ રીતે આપણે આપણા જમાનામાં આપણી રીતે લગાવવાના. આ બુક ને તો 250 વર્ષ થયા, લગભગ 200 વર્ષ થયા, તો આપણે આપણા જમાનામાં આપણી રીતે લગાવવાના. આપણને આપણી આજુબાજુ જે કહીએ ને કે પ્રભુતા મદ કોનું દેખાય છે, કે પોલીસ વાળા હોય કે સરકારી કોઈ હોય તો બીએમસી. તો ભાઈ અમે તો ભાઈ અમે અહીંયા વાળા છે એટલે અમને કોઈ હાથ નહીં અડાવશે. બરાબર, આ બધું એક જાતનું મદ છે. જે સાચે સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને તો એ તો કેવા નમ્ર હોય કે સપોઝ જસ્ટ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ, કે બહુ પ્રવચન ચાલતું હોય કોઈનું, બહુ મોટી સભા હોય, હા, અને જેનું પ્રવચન ચાલે છે એના કરતા બી મોટા વિદ્વાન સપોઝ આવે તો એવું ન હોય કે ભાઈ એને આ સાઈડ માંથી ઇન્કવાયરી આમ થોડું લાઈન કરીને ભાઈ ફ્રન્ટ સીટ પર લઈ આવો, એવું ન હોય. જે સાચે સમજણ જશે એ તો ક્યાં જગ્યા ક્રાઉડ માં જઈને બેસીએ ખબર બી ન પડે. એવા જીવો છે આપણને જોવામાં પણ આવે. એટલે એ સાચું આમ એમ કહે કે નિર્મદ પણ છે. ગુજરાતી માં નિર્મદ એટલે કે નો ટાઈમ નો ઈગો, એકદમ સરળતા સાધારણ. ચાલો ભાવાર્થ માં આવી જાઓ. પિતાના ગોત્ર ને કુળ અને માતાના ગોત્ર ને જાતિ કહે છે. આ એક જંગલ આપણને તમને ઘણી બધી જગ્યાએ જોવામાં આવશે, આપણે જૈન ધર્મ માં પણ, કે જે આપણું પેટર્નલ એન્સેસ્ટર્સ હોય ને એને કુળ કહેવાય. આપણે ઘણી જગ્યાએ પૂછીએ ને ભાઈ તમે કઈ જાતના, તો આપણે કઈ દશાત્રી માળી જૈન છે, આમ છે, તેમ છે. એક કુલ અને જાતિની એક પરંપરા છે. આપણે ગોત્ર પણ કહીએ ઘણી જગ્યાએ. આપણે જે આઠ કર્મ માં ગોત્ર જે અલગ છે, એવું લિનિયર જોવા જાઓ તો કદાચ હોય પણ શકે, હોય પણ શકે કે પપ્પાના કોઈક તો ક્યારેક તો કેમ કનેક્શન હોય. એનાથી તમારે ધર્મ માં કઈ ફાયદો થતો નથી. એ એક જાતનું મદદ. બરાબર, તો પિતાના ગોત્ર ને કુલ કહેવાય છે અને માતાના ગોત્ર ને જાતિ કહેવાય છે ઇન જનરલ. હવે આમાં આ શબ્દ જે છે ને કુલ અને જાતિ, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ મિનિંગમાં યુઝ થાય છે. આપણે પંચેન્દ્રિય જાતિના પણ કહેવાઈએ તો એ અલગ કોન્ટેક્ટ છે પાછો, કે આપણે બધા પંચેન્દ્રિય જાતિના કહેવાય. તો ત્યાં જે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય એ બધી છે ને એ બધીને જાતિઓ કહેવાય. એ અલગ કોન્ટેક્ટ છે ને. માતાનું જે કુળ છે એને જાતિ કહેવાય, એ અલગ. ચાલો આગળ. તો જે પિતા વગેરે પિતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી પુરુષ હોય તો હું રાજકુમાર છું વગેરેનું અભિમાન કરું, એ કુળ મધ છે. બરાબર. આગળ. મામા વગેરે માતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી વ્યક્તિ હોવાનો અભિમાન હોવું તે જાતિ મધ. જનરલી આપણે જોઈએ ને તો આપણે બધા આવા કંઈક ને કંઈક મધમાં અટકેલા હોઈએ જ છીએ. આપણે કઈ પણ કામ કરાવવું હોય આપડે કઈ પણ કામ કરે આજે સાધારણ વસ્તુ કે ભાઈ હોસ્પિટલ માં જવું હોય અને કોઈને કઈ ટ્રીટમેન્ટ કરાવી હોય તો તમે ડાયરેક્ટ જાઓ તો આપણને ડર હોય કે આપણને લૂંટી જશે કઈક કરશે અથવા તો એમને કઈક ભરમાવ્યા કરશે તો આપણે શું કરીએ કે ભાઈ કાકાના મામાના કોઈ ના કોઈ ડોક્ટર કઈક ઓળખાણ છે કે નહીં ઓળખાણ કઢાવો તો ઓળખાણ કઢાવીને પછી ઇન્ફ્લુઅન્સ કરાવી આપણો અત્યારના સમાજ જ એવો થઈ ગયો છે કે આના વગર જેને કઈ કામ થતું નથી પણ એકચ્યુઅલી જે સમ્યક દ્રષ્ટિ જેવો એટલા નિર્માણ હોય કે એને કઈ જાતના આવા કોઈ મત હોય શરીરની સુંદરતાનો ગર્વ કરવો તે રૂપ મત આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આપણે કોઈ પણ ફોરેન કન્ટ્રીઝમાં જનરલી જઈએ ને તો ત્યાં ઈ નામ પર કે વી પે મોર અટેન્શન ટુ અવર સેલ્ફ એમ કરીને દરેક લોકો શરીરની પાછળ બહુ ટાઈમ નાખતા હોય તો જનરલી ઓલમોસ્ટ બધા જ લોકો જીમ જતા હોય તેના માટે કે કાં તો મેલ હોય તો ભાઈ મસલ્સ બનાવવા માટે કે યુ વોન્ટ ટુ બીકમ અને ફિમેલ હોય તો ટુ સ્ટે ઇન શેપ એમ કરીને બહાના એટલા હોય આપણી પાસે પણ મેઇન શું છે કે આપણને શરીર ઉપર એટલું મમતા છે તો એને પોષવા માટે થઈને આપણે આવા બધા સાથ લઈએ ઈ જ ટાઈમ આપણે સ્વાધ્યાય આદિમાં લગાવીએ તો કેટલો ટાઈમ બચી જાય આગળ પોતાની વિદ્યા એટલે કે કલા કૌશલ્ય અથવા શાસ્ત્ર જ્ઞાનનું અભિમાન કરવું તે જ્ઞાન અથવા વિદ્યામાં દેખે આ વિદ્યામાં પોતે બહુ સપોઝ આપણે એમ કહીએ ને કે એકદમ આર્ટિસ્ટિક છે હેન્ડઝોન છે હાથમાં બહુ કળા છે આપણે એવી વાતો કહીએ ને ખાલી જ્ઞાનની વાત નથી પણ આવડતમાં પણ જો કોઈ વધારે હોય ને એનું એને મત આવે તો એને પણ જ્ઞાન મતમાં ગણી લઈએ પોતાના ધન દોલત નો ગર્વ કરવો તે ધન અથવા રૂચિ નો મત હતો જનરલી આપણું મેજોરિટી ઓફ અવર સોસાયટી એ જ પાછું છે કેમ કે શું હોય કે ભાઈ એન્સેસ્ટ્રલ બધા બહુ પૈસાદાર હોય આપણે પુણ્ય થોડા સારા કમાઈને આવ્યા છે એટલે જૈનપુર મળ્યું એની સાથે પૈસા બી મળી ગયા છે થોડા બહુ બરાબર આપણે વી આર વેલ ટુ ડુ હવે વેલ ટુ ડુ હોય અને જે આપણા જે ટીમ લોકો હોય અથવા તો જે ઓછા પૈસા વાળા એની પાસે કઈ કામ કરાવવું હોય એટલે લગભગ આપણે પૈસાનો મદદ જ દેખાડતા હોઈએ સમજાય છે આ બધું ધન મનમાં આવે આગળ પોતાના શરીરની તાકાતનો ગર્વ કરવો તે બલ મત કહે છે પોતાના વ્રત ઉપવાસ વગેરે તપનો ગર્વ કરવો તે તપ મત છે અને આજે આપણે લગભગ જૈન ધર્મના જેટલા પણ ફિરકા છે બધા લગભગ આમાં સપડાયેલા છે કે કાં તો આપણે ઉપવાસ આદિમાં અટકી જઈએ છીએ કોઈ ક્રિયાકાંડમાંથી અટકી જઈએ છીએ ગુરુદેવજી તો કેટલું કહે છે ને પ્રવચન આપણે દિગંબર સંપ્રદાયમાં એટલા બધા લોકો અટકેલા છે આમાં કે આપણને એને આઈડિયા નથી કેટલા 10 લક્ષણ નો વ્રત હોય છે અને પછી કેટલા અલગ અલગ જાતના વ્રતો હોય છે કારણ વ્રત છે 10 લક્ષણ વ્રત છે ભલે કરવામાં આવે છે કરવામાં નથી આવતા એમ નથી પણ એ કરીને તેના માટે કરવામાં આવે છે એમાંથી ટાઈમ બચાવીને આપણે સ્વાધ્યાય આદિમાં ટાઈમ લગાવીએ એના માટે એ અમે કરીએ છીએ એમ કરીને પોતાનો માન વધારવા માટે નથી કરવાનું આત્મલક્ષી હોવા જોઈએ અને એ આત્મલક્ષી પણ આપણે બધું મિસિંગ છે શક્તિ ક્યાં છે કે એક તો સ્વાધ્યાયથી કરવાનો ટાઈમ નથી આપણી પાસે આપણે જાતે બુક ખોલીને વાંચવાનો ટાઈમ નથી કોઈકે કઈ કીધેલું હોય એટલે કોઈકનું થ્રુ જ્ઞાન આપણને થોડું ઘણું આવી ગયું હવે થોડું ઘણું જ્ઞાન હોય એ બહુ ડેન્જરસ હોય હાફ નોલેજ હોય બહુ ડેન્જરસ હોય કેમ કે કોક નું સાંભળેલું આવે એટલે પછી આપણે ભાઈ આમ આપણે એમાં પાછો આપણો મસાલો બી નાખીએ ભાઈ આપણો મસાલો નાખીને પછી એમાં આગળ એને પ્રોપોગેટ કરીએ આ ટોપિક નથી આપણો પણ ક્યારે પણ આપણે ક્યાંય પણ કઈ પણ વસ્તુ શીખાડીએ કે ધર્મ નો પ્રચાર કરીએ ને તો ઓલવેઝ જીવવાની આપણા માટે સર્વોપરી. કોઈ પર્સન શું કે છે એનું મહત્વ નથી, શાસ્ત્રમાં શું લખ્યું છે અને એમાં કઈ રીતે એનો કયા એંગલ થી શું વર્ણન કરવામાં આવ્યું છે. ખાલી શબ્દો વાંચીને પણ નહીં, હવે સમયસરમાં તો એમ કહી દીધું કે ભાઈ જીવમાં રાગ થતો જ નથી, તો શું સાચે નથી થતો? સાચે નથી થતો? સાચે તો થાય જ છે, જીવમાં જ થાય છે. જીવમાં નહીં થાય તો પૂતગલમાં થોડી થશે. પણ એ ત્યાં કયા એંગલ થી કહેવામાં આવ્યું છે કે ભાઈ જીવમાં જે શુદ્ધ સ્વભાવ છે જેવો ભગવાન જેવો, એ મારી અંદર છુપાયેલું નહીં, બતાવવા માટે એમ કહેવામાં આવે છે કે ભાઈ આજે ઉપરનું જે ઇન્ટરિટી છે આપણું નથી, એ જવાબ એની અંદર છે. તો કયા શાસ્ત્રમાં કયા એંગલ થી વાત કરી છે એ બરાબર સમજવી બહુ જરૂરી છે. એ બરાબર સમજીને પછી આગળ એનો પ્રચાર કરવો જોઈએ. આપણે જોયું, કઈ જોયું? બલમત જોયું, અસ્તપમત. હવે કહેલું આજ્ઞા, પોતાની મોટાઈ અને આજ્ઞાનું અભિમાન કરવું તે પ્રભુતા મત કહેવાય છે. આજ્ઞાનું અભિમાન કરવું એટલે કે હું આજ્ઞા આપું છું તો લોકો કામ કરે છે એમ. ઘણા છે ને બહુ પુણ્યશાળી જીવો, તો પુણ્યશાળી એટલા હોય છે હા, કે એ કઈ કે ને તો લોકો નેચરલી ફોલો કરે. આપણે કોર્પોરેટમાં છે ને એને બહુ ઇન્સ્પાયરિંગ લીડર્સ કહેવામાં આવે. એટલે ઇન્સ્પાયરિંગ લીડર્સ એટલે તો એ લોકો કઈક કે તો નેચરલી બધા લોકો એ રીતે કામ કરે, બધા એને પોઝિટિવલી લે અને કામ કરે. તો આને આજ્ઞા કે ભાઈ મારી આજ્ઞા પ્રમાણે થાય છે એમ કરીને જો જીવને મત આવી જાય તો દેટ ઇઝ નોટ ગોડ. એ આપણને પ્રભુતાનું મત છે. અથવા તો પોતે એ જાતના પોઝિશન પર હોય. પહેલાના જમાનામાં રાજાશાહી હતી, તો રાજા હતા, પ્રજાનો હતા, તો ત્યાં પણ એ હતું કે ભાઈ ઉપરના પોઝિશન વાળા નીચેના ને. હવે આજે એ બધું નથી રહ્યું, તો આજે આપણા ગવર્મેન્ટમાં એ જાતનું થઈ ગયું છે. બધા એમપી હોય છે અને પછી એની નીચેના ને એની નીચેના ને એની નીચેના. બધી જગ્યાએ આપણે જોઈએ ને તો હ્યુમન સોસાયટીમાં આવી લેડર બનાવવી એ કઈક નેચરલ સ્વભાવ છે. આવી લેડર બનાવવી નેચરલ સ્વભાવ છે. દેવ ગતિમાં જાઓ ને તો જીવોને પણ એ જ રૂપ છે કે ત્યાં એવી જાતની પરમાનન્ટ લેડર છે. પરમાનન્ટ એટલે કે બહુ લાંબુ આયુષ્ય છે ને લોકોને, તો આખી જિંદગી સુધી એમણે લેડરમાં જ. હવે જો કોઈ એકદમ નીચેનો હોય એમાં દેવ, તેને આખી જિંદગી સુધી મજૂરી જ કરવાની ઉપરના દેવો માટે. તો આ ઉપર વાળાને પ્રભુતાનું મત છે અને નીચે વાળાને પોતાની હિંસાનો માર્ગ પસાર. તો ફરી આઠ નામ, કુલ મત, જાતિ મત, રૂપ મત એટલે કે શરીર મત, જ્ઞાન મત એટલે કે વિદ્યાનું મત, ધન મત એટલે કે રુચિ. હવે ધન તો હમણાં થયું, પહેલાના જમાનામાં સાધુઓ ને બધા મુનિઓ પાસે રુચિ હતી. ત્યારે એવું પણ હતું કે તમે મંત્ર સિદ્ધ કરી શકતા હતા, તો વિદ્યાના મંત્રોથી અલગ અલગ રુચિઓ આવતી હતી. એમાં આપણે એની રેવું પુરાણોમાં લખ્યું, આપણી પાસે હવે તો કઈ એવિડન્સ નથી, પણ આવું બધું પહેલાના જમાનામાં હોતું હતું કે લોકો કઈ મંત્ર સાધે તો કુવિદ્યાના પણ મંત્રો હોતા હતા, એના બી સ્પેશિયલ પાવર લોકોને આવી ગયો. તો એ લોકોને એ જાતની રૂઢિઓનું મત હતું. આગળ બલ મત, તપ મત, પ્રભુતા. એટલે પ્રભુતાને અહીંયા પૂજા મત પણ કહેવામાં આવે. પૂજા મત એટલે કે લોકો તમારું ફોલો કરે છે, લોકો તમારી પૂજા કરે છે, એ રીતે પૂજા મત. આ આઠ પ્રકારના મતના દોષ કહેવાય છે. આઠ પ્રકારના મતના દોષ કહેવામાં આવે છે. જે જીવ આ આઠ નો ગર્વ કરતો નથી તે જ જીવ આત્માની પ્રતીતિ એટલે કે શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. હવે એવું નથી કે જે જીવ આ મત નથી કરતો એ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે જ. સમજાય? આ તો અહીંયા ખાલી કોર્સ સ્ટેટમેન્ટ લખી નાખ્યું. જેનો મેઇન રૂટ કોઝ છે સમ્યક્ત્વનું મેઇન કારણ જે છે એ શું છે? અનિત્યત્વનો નાશ અને આત્માની સાચી ઓળખાણ, સાત તત્વ આદિની જે ઓળખાણ આપણે કરીએ એ એનું મેઇન રૂટ કોઝ છે, મેઇન કારણ તો એ છે. પણ આવું મેઇન કારણ જે ફોલો કરીને તમને તો પ્રગટ કરે છે એને આવા ગુણો જોવામાં આવે. એ ખાલી બતાવવા માટે એમ કીધું છે કે ભાઈ જેને આવું મધ નથી હોતું તો એ સમ્યક્તાના ધારી હોઈ શકે. પણ એવું નથી કે આ મધ ન હોય તો સમ્યક્ત સહી કરે. ઘણા બધા મિથ્યા દ્રષ્ટિ આપણને જોવામાં આવે છે જે એકદમ નિર્માણ ને સાધારણ હોય છે. તો જે મોક્ષ માર્ગ પ્રકાશક માં એક બહુ સરસ ટોપિક છે વાંચવા જેવું, એમાં આપણે જે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશીપ છે એ જાતનું એમાં લખેલું. એમાં શું છે કે ભાઈ એના એક્ઝેક્ટ વર્ડિંગ તો મને યાદ નથી, પણ એવી રીતના કે તમે ઘણા ખરા એવા કોઝ છે કે જેને તમે ફોલો કરો તો કામ થાય પણ અથવા નો પણ થાય, તો એ તમારું એક્ઝેક્ટ રૂટ કોઝ નથી. ઘણા એવા છે કે જેને નહીં કરવાથી કામ નહીં જ થાય, પણ કરવાથી અગેન કામ થાય કે ન થાય ખબર નથી. તો સિમિલરલી પણ ઘણા કોઝિસ એવા છે કે એ કરવાથી કામ થાય જ. તો વી નીડ ટુ ફાઇન્ડ દેટ વન ટુ વન રિલેશનશીપ, સમજાય છે? એવી રીતે સમ્યક તો પ્રાપ્ત કરવામાં વન ટુ વન રિલેશનશીપ કોની સાથે છે? વન ટુ વન રિલેશનશીપ તો ભાઈ પોતાના આત્મા, એટલે નિશ્ચય સમ્યકમાં કીધું ને, પોતાના આત્માને પર દ્રવ્યથી ભિન્ન જાણો, એને એવી રીતના માનો અને એમાં લીન થાવ, એ સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રનું મેન નિશ્ચય કારણ છે. એ આપણને સમજાવી દીધું, પણ હવે હજી એનાથી આપણને ક્લિયર નથી થતું એટલે આ બધું બાકીનું સમજાવવામાં આવે. આગળ, જે જીવ આ આઠ નો ગર્વ કરતો નથી તે જ જીવ આત્માની પ્રતીતિ એટલે કે શુદ્ધ સમ્યકની પ્રાપ્તિ કરી શકે છે. જો તેનો ગર્વ કરે તો એ મન સમ્યકના દોષ, સમ્યકના આઠ દોષ થઈને તેને દૂષિત કરે છે. બરાબર, આ ઈ જાતનું, આ મન ઈ જાતનું કારણ છે કે જો મન કરતો તો ડેફિનેટલી સમ્યકમાં દોષ લાગશે, પણ મધ નહીં કરીએ તેનો મતલબ એમ નથી કે સમ્યક્ત થઈ જશે. પણ આ જેને જેને આઠ મધો હોય છે, આઠ અથવા ઇન જનરલ આનાથી ઘણા બધા અલગ પ્રકારના અલગ મધો, એ બધાને સમ્યક્તમાં દોષ લાગે છે. સમજાય છે? ચાલ આગળ વધીએ. હવે આગળની ગાથામાં આપણે અત્યાર સુધી કયા જોયા? શંકા આદિ કાંઠ દોષ જોયા અને આઠ પ્રકારના મન જોયા. હવે બાકીના છ અને ત્રણ બાકી રહ્યા છે. બરાબર, સી આર નેક્સ્ટ ગાથામાં આવે જો 14મી ગાથાનો ઉત્તર આપે. છ અનાયતનના દોષ અને ત્રણ મૂઢતાના દોષ. ગુરુ કુદેવ કુષ સેવક કી નહીં પ્રશંસ ઉછળે હૈ, જે મુનિ જિનક તરિન કુગુરાદિ તિન્હેં નમન કરે હૈ. તેની વાત આવી, બે અલગ અલગ દોષ ની વાત આવે. કયા છે બે? એક તો અનાયતન ના દોષ છે અને એક મૂળતા ના દોષ. અનાયતન એટલે શું? અન આયતન, આયતન એટલે રહેવાનું સ્થાન, ઘર. આપણે ઘર કહીએ તો ઘરને આયતન કહેવાય, જેવી રીતના મંદિરને જિનાયતન પણ કહેવાય. મંદિરને જિનાયતન કેમ કે જિનેન્દ્ર ભગવાનના રહેવાનું સ્થાન છે. એવી જ રીતે અહીંયા અન આયતન, જે રહેવાના સ્થાન નથી. રહેવાના એટલે કે ત્યાં એનો સહવાસ કરવાનો, એની કંપની કરવાના સ્થાન નથી. તો છ પ્રકારની એવી વસ્તુ છે જે આ કંપની કરવી ન જોઈએ. કઈ છ પ્રકારની વસ્તુ છે? કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર અથવા કુધર્મ. કુદેવ, કુગુરુ, કુધર્મ અને આ ત્રણેયના સેવકો, કુદેવના સેવક, કુગુરુના સેવક ને કુધર્મના સેવક એટલે એના ફોલોઅર. સપોઝ કોઈ એવા દેવ હોય જે બહુ આમ તલવાર આદિ એકદમ ઘમાસાન યુદ્ધ માં માનતા હોય અને યુદ્ધ કરીને બધા દુષ્ટો નો નાશ કરે ને, હવે હું ભગવાન બરાબર. હવે એવા જે દેવ છે એમને તો ફોલો ન જ કરવા જોઈએ, પણ એના જે ફોલોઅર્સ જે છે, જે ઈ દેવો ને ફોલો કરે છે, ઈ ફોલોઅર્સ ના સાથે પણ રહેવામાં તમને તો દોષ લાગે. કેમ કે દે આર ગોઈંગ ટુ ટ્રાય એન્ડ પરસ્યુ યુ ઇન ટુ ધેર બિલીફ બરાબર ને. હવે આજકાલ નો ટાઈમ એવો છે કે કુદેવ કુગુરુ ધર્મ તો ક્યાંય રહી ગયા, બધા સેવકો જ સેવકો છે, અને એ સેવકો ની સાથે જ આપણે સમાજમાં બધે રહેવા કરવાનું થાય. આપણે સ્કૂલોમાં છે અથવા તો ઓક્યુપેશનમાં છે, આપણી આજુબાજુ જેટલા બધા લોકો છે એ બધા આવા અલગ અલગ જાતના સેવકો જ છે, તો એનાથી બચીને રહેવું જોઈએ. એ અહીંયા છે એ કઈ રીતે બચીને રહેવું જોઈએ કે ભાઈ એનાથી તમે ધર્મ ની બાબતમાં કઈ ખોટી માન્યતા ગ્રહણ ના કરીએ. એ આગળ આગળ હવે એના સિવાય ત્રણ મૂળતા ની વાત કરી. આ ત્રણ મૂળતા તો આપણે પહેલા પણ જોઈ લીધી છે, ખ્યાલ હોય તો. કઈ મૂળતા છે? દેવ મૂળતા, ગુરુ મૂળતા અને લોક મૂળતા. લોક મૂળતા અથવા ધર્મ મૂળતા બરાબર છે. આપણે સેકન્ડ કાલમાં બહુ ડિટેલમાં જોયું હતું ઓલા મંદિરે. હા, ઓલા મંદિરમાં આપણે બહુ ડિટેલમાં જોયું હતું, ફરી ત્યારે આપણે જોયું. જો આપણે એના એક એક શબ્દ જોઈએ, કુગુરુ કુદેવ કુવૃષ સેવક કી, એટલે એમાં કુગુરુ કુદેવ અને કુવૃષ, કુગુરુ કુદેવ ને કુવૃષ, આ તો થઈ ગયા કુગુરુ કુદેવ ને કુધર્મ, અને સેવક કી એટલે કે એના જે ફોલોઅર્સ કી, એટલે કુદેવ ના ફોલોઅર્સ, કુગુરુ ના ફોલોઅર્સ અને કુધર્મ ના ફોલોઅર્સ. ઉનકી નહી પ્રસન્ન ઉચરે, એટલે કે એના વખાણ નથી કરતા, એનું વધારે આપણે ડિટેલ જોશું. અથવા તો જીન મુનિ, જીનેન્દ્ર ભગવાન જે ધર્મ માનતા હોય એવા મુનિ, જીન શુદ્ધ એટલે કે જીનેન્દ્ર ભગવાન દ્વારા કથિત જીનવાણી, એના સિવાયના, આના સિવાયના કુગુરુ આદિક, કુગુરુ આદિક માં કુગુરુ કુશાસ્ત્ર એ બધું જ લઈ લેવાનું. નમન કરે હે, એને નમન નથી કરતા. હવે અહીંયા તો ખાલી બે વર્ડ કહી દીધા, નમન નથી કરતા ને પ્રશંસા નથી કરતા, એનો મતલબ શું છે આપણે જનરલી એવા બે માં ફરક શું છે? આ મૂળતામાં અને અનાયતમાં બે માં ફરક શું છે? બધું સિમિલર નથી લાગતું? આમાં પણ કુદેવ કુ ગુરુ કુ ધર્મ, ઓલામાં પણ કુદેવ કુ ગુરુ ધર્મ, તો બે માં ફરક શું છે? જો ત્રણ મૂર્તા જે છે ને, કુદેવ કુ ગુરુ ને કુ ધર્મ, અથવા તો આપણે દેવ મૂર્તા ગુરુ મૂર્તા ને લોક મૂર્તા એ રીતના કહીએ છીએ, તો એ તો આપણી માન્યતાના લેવલ ઉપર છે કે ભાઈ આવા દેવોને ન માનવું જોઈએ, આવા ધર્મ ને ન માનવું જોઈએ, સમજાય? આવી પ્રકારની ક્રિયાઓને ન માનવું જોઈએ. એટલે પીપળા ઉપર આમ દોરા બાંધવાના, કઈ ઘંટા થી બધું લટકાવવાનું અને એમાં ધર્મ માનવાનો, અથવા તમે કોઈ ફલાણા મંદિર આગળ જાઓ અને ત્યાં તમે પૂજા કરો તો તમારી આ કામના પૂરી થઈ જશે. આપણામાં જ છે કે ભાઈ એક અંતરિક્ષ પાર્શ્વનાથ કરીને ભગવાન છે, ત્યાં તમે જાઓ, એક મંદિર છે જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અંદર છે, હવામાં છે, ઇટ ઇઝ નોટ અંડર બેઝ, તો ત્યાં તમે જાઓ અને તમે કઈક તમારું પૂજા કરો તો તમારું આ થઈ જશે. એ આપણે જોઈએ, શાંતિનાથ ભગવાનની પૂજા કરો તો શાંતિ મળે, પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરો તો બધા વિઘ્ન દૂર થાય. આ બધી માન્યતા આપણા ધર્મમાં બી ચાલે, પણ આ બધી ભલે દેવો સાચા હોવા છતાં આવી બધી માન્યતાઓ બધી કો માન્યતા, આ બધી માન્યતાઓ મૂળતા માટે. હવે અનાયત શું છે? અનાયત એક ફોલો કરવાની વસ્તુ, એટલે જ્ઞાન અને ચારિત્ર નો આપણા રાગદ્વેષની વાતમાં આવે છે, એટલે આપણી ક્રિયાઓમાં આવે છે કે આ પ્રકારની ક્રિયાઓમાં તમારે જોડાવવું ન જોઈએ, આ પ્રકારના જ્ઞાનમાં તમારે વહી જવું ન જોઈએ. ઓલું એક માન્યતાના લેવલ પર છે, અને આ આપણી ક્રિયાઓ અથવા એને ધર્મ તરીકે પ્રેક્ટિસ કરવાની વાતમાં આવે, સમજાય છે?
પ્રયોજન જે શાંતિ ના
પ્રયોજન એક પકડે તો પછી આ બધા એકતા તો દૂર થઈ જાય ને,
શાંતિ આનંદ
પચીસ દોષો છે એમાંથી આ નવ દોષો છે, છ પ્રકાર ના અનાય હતા ને ત્રણ પ્રકાર ની ગુણ હતા. એમાં હવે આપણે ભાવાર્થ જોઈએ. કુગુરુ, કુદેવ, કુધર્મ, કુગુરુ ના સેવક, કુદેવ ના સેવક અને કુધર્મ ના સેવક એ છ પ્રકારના અનાયક, એટલે કે ધર્મના અસ્થાન, ધર્મના સ્થાન નથી. બરાબર, આ છ પ્રકારના જે વસ્તુઓ છે એને દોષ કહેવાય છે, સમ્યક્તોના દોષ. તેની ભક્તિ, વિનય અને પૂજન વગેરે તો દૂર રહો. સમ્યક્તોથી જીવ એની એટલે કે કુદેવાજીની પૂજા, ભક્તિ, એની સેવા એ બધું તો દૂર રહો, પણ સમ્યક દ્રષ્ટિજીવ તેની પ્રશંસા પણ કરતા નથી. આપણે ભાવાર્થ પૂરો કરીએ, આપણો ટાઈમ પૂરો થાય છે. નેક્સ્ટ ક્લાસમાં વધારે લેશું કે ભાઈ ઘણા બધાને ક્વેશ્ચન હોય ને કે હવે આપણે ત્યાં તો ગણપતિ ને બધું બહુ થાય છે, મારા ફ્રેન્ડ ને ત્યાં થાય છે, હવે મારે ફ્રેન્ડશીપ નિભાવવી કે મારે આનું ધ્યાન રાખવું, મારે શું કરવું? હમણાં પંડિતજી આવ્યા હતા એમણે પણ આ ટોપિક પર વાત કરી હતી. ચલો એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું, અત્યારના ભાવાર્થ જરા એક વાર વાંચી લઈએ. આગળ શું કે છે કે સમ્યક દ્રષ્ટિ આની ભક્તિ, વિનય, પૂજા તો નથી કરતા પણ પ્રશંસા પણ નથી કરતા, કારણ કે તેની પ્રશંસા કરવાથી પણ સમ્યક્તોમાં દોષ લાગે છે. સમ્યક દ્રષ્ટિ જીવ જીનેન્દ્ર દેવ, વિતરાગી મુનિ અને જીનવાણી સિવાય કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર વગેરે ને ભય, ભય એટલે કે કોઈ ડરાવે કે તું કરીશ નહીં તો હું તને, અથવા તો આશા આપે કે ભાઈ આમ કરીશ તો તને કઈક થઈ જશે, અથવા ભાઈ લોભ આપે કે તું ચર્ચમાં જઈને કર હું તને ખાવાનું આપી દઈશ, તને ચીજ આપી દઈશ કે એવા પૈસા આપી દઈશ, અને સ્નેહથી પણ કે ભાઈ મારો કોઈ ફ્રેન્ડ જાય છે ચલો ને હું પણ એની સાથે જરાક જઈ, આવા વગેરેથી પણ નમસ્કાર કરતા નથી, કારણ કે તેને નમસ્કાર કરવા માત્રથી પણ સમ્યક્ત્વ દૂષિત થઈ જાય છે. અર્થાત કુગુરુ સેવા, કુદેવ સેવા અને કુધર્મ સેવા એ ત્રણ સમ્યક્ત્વના મૂળતા નામના દોષ છે. આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. કોઈને કઈ ક્વેશ્ચન છે? છેલ્લી બે ત્રણ મિનિટ બાકી. હા, હવે અંતરિક્ષ પાર્શ્વનાથમાં એ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ હવામાં કેવી રીતના છે? હવે એનું કોઈ છે ને કઈ એનું ફર્મ રીઝન નથી છે કે નહીં એ પણ એક ક્વેશ્ચન છે કે હવામાં છે કે નહીં, એકચુઅલી ખાલી વાતો છે. જો પહેલાના જમાનામાં એવી વાતો આવે છે કે ભાઈ આપણે કહીએ ને કે ફોક ટેલ, લોકકથા આવે છે કે આવા 200-300 વર્ષ પહેલા આ મૂર્તિ આટલી ઉપર હતી, કે અહીંયા પ્લેટફોર્મ હોય તો મૂર્તિ આટલી ઉપર હતી, સાવ અજર હતી. એવું થઈ શકે? કેમ થઈ શકે? કે કોઈ જીનેન્દ્ર ભગવાનના ભક્ત દેવ હોય, વ્યંકર આદિ દેવ હોય ને, તો એ લોકો એવું ચમત્કાર કરી શકે, એમાં એ લોકોમાં પાવર છે તો એ લોકો એવું કરી શકે. પણ એ પાવર માં કઈ મતલબ, એમાં કઈ માલ નથી કે હવે કોઈ અંદર રાખી પણ હોય તો એમાં શું ફરક પડે? વીરેન્દ્ર ભગવાનની પ્રતિમા અંદર પણ હોય તો એને કારણે કઈ ભગવાનની મહિમા છે? ભગવાન ભગવાન એટલે જ કહ્યું કે એમણે આવો ચમત્કાર દેખાડ્યો. એ પણ એમણે ક્યાં દેખાડ્યો? એ તો કોઈ દેવે દેખાડ્યો ને, સમજાય છે ને? હવે આજનું પ્રેઝન્ટ સિચ્યુએશન શું છે કે હજી પણ લોકો એમ કહે છે કે એના પ્રતિમા હોય ને તેને ચાર એંગલ, ચાર ખૂણા હોય ને, તો ચારમાંથી એક જ ખૂણો અડે છે, બાકીના ત્રણ ખૂણા હજી હવામાં છે, એવું વાતો કરે છે. હું ગયો નથી પણ એવું વાંચ્યું છે ને સાંભળ્યું છે. યુ કેન સ્ટીલ ટેક અ હેન્ડકરચીફ અને નીચેથી પાસ કરી શકે, ત્રણ ખૂણા છે. પણ હવે આવા ચમત્કારની વાતો તો આપણા ધર્મમાં આવે ને બીજા ધર્મમાં આવે તો પછી ફરક શું પડે?
સમજાય છે કે નહીં? એટલે આવા ચમત્કાર થી આકર્ષાઈ ને આપડે ત્યાં દોડીને જઈએ કે અરે વાહ વાહ ભગવાન, અરે દૂધ પીવા લાગ્યા ભગવાન, કે આવા પરસેવો થવા લાગ્યો ભગવાન ને, આવી ગયો ને પંડિતજી ના જીવન ભગવાન અમી જળના થવા લાગ્યા ને, આ બધામાં કઈ માલ નથી. આવા ચમત્કાર થી કોઈ જીવ ભગવાન નથી થતો, મેન કહેવાનો મતલબ એમ છે. કેમ કે આવી ચમત્કારી તાકાતો આજની પ્રેઝન્ટ ટાઈમમાં મનુષ્ય પાસે પણ છે અને દેવો પાસે પણ છે. એવા મનુષ્યો જે વિદ્યાધર મનુષ્ય બહુ દૂર રહે છે, આપણા જેવા દેખાય કઈ ફરક ના હોય, પણ એનામાં એવી વિદ્યાનો બળ હોય કે ઉડી શકે, પંચમેરુવાસીના દર્શન કરવા જઈ શકે છે, એ લોકો એમાં એવી તાકાત છે. તો એ લોકો પાસે આવું કઈ ચમત્કાર દેખાડવાની તાકાત છે? આપણાથી સુપીરિયર હ્યુમન બિંગ કેમ ના હોય શકે? હોય શકે ને? એવી રીતે દેવો છે એ પણ આવા સુપીરિયર છે, એમનામાં ઘણા પાવર છે. જે ઇન્દ્ર હોય ને, ઇન્દ્ર સૌધર્મ ઇન્દ્ર, એનામાં એવી તાકાત છે કે એક સાથે પોતે પ્રેઝન્ટલી તો દેવલોકમાં જ પોતાના વિમાનમાં આરામથી બેઠો હોય, એટ ધ સેમ ટાઈમ એ પંચમેરુમાં ભગવાનની પૂજા પણ કરતા હોય, નંદીશ્વર દીપમાં બી કરતા હોય, સાથે કોઈ તીર્થંકરનો પંચકલ્યાણક બી મનાવતા હોય, પોતાના શરીરના બહુરૂપ બનાવી શકે એવી તાકાત. તો એ બહુરૂપ બનાવીને કરોડો જગ્યાએ અલગ અલગ જગ્યાએ જઈ શકે અને એટ ધ સેમ ટાઈમ એ કરોડો અલગ ક્રિયાઓ પણ કરી શકે. વૈકરીક શરીર એમની પાસે. એના સિવાય આપણા જેવા જ મનુષ્યમાં બહુરૂપીની વિદ્યા હોય છે, એટલે કે પોતાના સ્પેશિયલ સ્ટ્રક્ચર ને બધું ચેન્જ દેવો તો કરી જ શકે છે. લબ્ધી જાણી હોય આપણને આવે છે ને વિષ્ણુકુમાર મુનિરાજ રક્ષાબંધનની સ્ટોરીમાં, કે ભાઈ મુનિરાજ હતા પણ એમણે બામનનું રૂપ ધારણ કર્યું અને પછી એ બધું આવે છે ને. હવે એ તો મુનિરાજ હતા, બહુ રૂઢિઓ વાળા હતા, એટલે એની સાથે કમ્પેરિઝન નથી. પણ આવા સાધારણ વિદ્યાધર મનુષ્યોમાં પણ એવી તાકાત હોય કે આવું બધું કઈ ચમત્કાર ચમત્કાર દેખાડી શકે. એટલે આવી બધી વસ્તુમાં અટ્રેક્ટ થઈને એમાં વધારે ડીપ જવાની કઈ જરૂરત નથી. કહેવાનો મતલબ છે
મોટો ચમત્કાર બુદ્ધિ છે, જ્ઞાન છે.
મોટો ચમત્કાર અંદર આત્મા ભર્યો છે,
જ્ઞાન છે.
એ જ્ઞાનની તાકાતમાં આપણે સાચે અંદર ઉતરવા જઈએ ને તો એ રિયલ ચમત્કાર છે. કેમ કે શારીરિક ચમત્કાર માં શું માલ છે, પણ એ જ્ઞાન માં એટલું તાકાત છે કે એક જ સેકન્ડ માં એક સમય માં કેવી રીતે ત્રણ કાળ ને ત્રણ લોક નું બધું જ જાણી શકે, એટલે જ્ઞાન ની તાકાત કેવી હશે? તો એ રિયલ ચમત્કાર.
એવું હું
એવી તાકાત મારી પાસે.
ચાલો ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ
ચાલો દિવાળી સ્તુતિ કરીએ. હે દિનવાણી બારડી તો હે જપો જીન રે જો તે શરણાગ રહે તો પાવે સુખ છે. દિનવાણી કે જ્ઞાન કે પૂજે લોકાયો તો વાણી મસ્તક નમો સદા દે તો હું. બોલો દિનવાણી માં કહેનો છે.